మంగళాచరణ.
నమో హరిహంకారం నమో సేదారం నమో ఆయరియారం నమో వజ్రాయారం నమో లోయే సర్వతాహుం.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આધારે દ્રવ્ય અધિકાર ની ચર્ચા કરીએ છીએ, લગભગ આપણી આજે પૂરી થવા આવી છે. આજે બીજો અધિકાર ગુણ અધિકાર છે, એની આપણે શરૂઆત કરશું. આપણે છેલ્લા અમુક ક્લાસથી દ્રવ્યને કઈ રીતે ક્લાસિફાય કરવામાં, એટલે દ્રવ્યને કઈ રીતે સમજાવવામાં આવે છે, એના લક્ષણ કઈ રીતે છે, એની ચર્ચા આપણે કરીએ છીએ છેલ્લા અમુક બે ચાર ક્લાસથી. તો આપણે દ્રવ્યના લક્ષણ કેટલા પ્રકારથી જોયા હતા, કોઈને યાદ છે? બે રીતે દ્રવ્યના લક્ષણ જોયા. એક છે ઉત્પાદ, વ્યય, ધ્રુવ. અને બીજું શું છે? દ્રવ્ય ગુણ પર્યાય. એમાં આપણી ઉત્પાદ વ્યય ધ્રુવની ચર્ચા ઘણી લાંબી ચાલી. એમાં આપણે જોયું હતું કે એક સમયમાં કેવી રીતના પર્યાયમાં ત્રણેય ઉત્પાદ વ્યય દ્રવ્ય લાગે છે, દરેક પર્યાયની સ્વતંત્રતા કેવી રીતના છે, એક દ્રવ્યની બીજા દ્રવ્યની સ્વતંત્રતા કેવી રીતના છે, પર્યાયોનો ક્રમબદ્ધ પ્રવાહ કેવી રીતના વહે છે, આ બધી ચર્ચા આપણે ઉત્પાદ વ્યય દ્રવ્ય થઈ ગઈ. લાસ્ટ ક્લાસમાં આપણે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે દ્રવ્ય ગુણ પર્યાય સામાન્ય એક પરિભાષા જોઈ હતી, અને બધા વિવિધ આચાર્યો અનુસાર દ્રવ્યની પરિભાષા, જે કોઈ કહે છે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, કોઈ કહે છે સમગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે, કોઈ કહે છે પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે છે. તો આ વિવિધ અપેક્ષાઓથી પરિભાષા આવવા છતાં એનો મતલબ શું છે અને કઈ રીતે બધી સમાન છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. જો એનું થોડુંક આપણે રિવિઝન કરીએ છીએ પછી આગળ વધીએ છીએ. જેની પાસે બુક છે તો આપણે પેજ નંબર 24 ઉપર છે, ક્વેશ્ચન નંબર 63 છે. જો દ્રવ્યની પરિભાષા કઈ રીતે કહેવામાં આવે છે, ગુણ પર્યાયવત દ્રવ્ય, ક્યાં છે આ પરિભાષા? અમુક સૂત્ર તો ખ્યાલ હોવા જોઈએ ને ક્યાંથી આવ્યા છે. ગુણ પર્યાયવત તત્વાર સૂત્ર, વેરી ગુડ. ગુણ પર્યાયવત દ્રવ્યમ એટલે શું કહે છે? દ્રવ્ય કેવું છે? ગુણો અને પર્યાયો સહિત છે, ગુણો અને પર્યાયોથી વ્યાપ્ત છે. પછી બીજા આચાર્ય પંચાધ્યાયીમાં શું કહે છે? ગુણ પર્યાય સમુદાયો દ્રવ્ય, ગુણ અને પર્યાયોનો સમુદાય તે દ્રવ્ય છે. પંચાધ્યાયીમાં બીજી પરિભાષા શું આવે છે? ગુણ સમુદાયો દ્રવ્ય, કે ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે. પછી સમગુણ પર્યાયો દ્રવ્ય, કે ગુણો અને પર્યાયો સહિત દ્રવ્ય છે. આનો મતલબ શું થાય છે? આપણે લાસ્ટ ટાઈમ એ જોયું હતું કે એક સમયમાં જો કમ્પેર કરીએ, એક કપડાનું એક્ઝામ્પલ લીધું હતું આપણે, કે હોરિઝોન્ટલી આપણે જોઈએ તો અનેક તાર વર્ટિકલી જોવામાં આવે છે, બરાબર. અને વર્ટિકલી જોઈએ તો એક જ તારને ક્રોસ લિંક થતા અનેક તાર હોરિઝોન્ટલ છે. એવી જ રીતે એક દ્રવ્યમાં કોઈ એક પર્યાયમાં જોવામાં આવે તો અનંત ગુણો વસેલા છે. અત્યારના વર્તમાનમાં દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે ને, તો એ અનંત ગુણો કઈ રીતે છે? વિસ્તાર સામાન્ય છે, એ વિસ્તારમાં પ્રસરાયેલા છે. અને કોઈ એક જ ગુણને જોતા ત્રણેય કાળની પર્યાયો કેટલી છે? તો અનાદિ અનંત, અનંત પર્યાયોનો સમૂહ છે. તો દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? કે દ્રવ્ય આ અનંત ગુણો અને અનંત પર્યાયોનો સમુદાય. ખ્યાલ આવે છે? તો હવે આપણું જીવ દ્રવ્ય કેવો છે? આપણું જીવ દ્રવ્ય કેવો છે એમ કેતા શું ખ્યાલમાં આવે છે? કે ભાઈ વર્તમાનમાં મનુષ્ય છે, મારામાં ભલે અનંત ગુણો છે પણ હું તો અત્યારના મનુષ્ય છું. ખ્યાલ આવે છે? મારામાં આટલું જ જ્ઞાન છે, અરે હું તો બહુ ગુસ્સા વાળો છું, હું તો આવો રાગ દ્વેષ મારામાં રહેલા છે, તો આ શું આપણે જોઈએ છે? વર્તમાન પર્યાય નો આપણે, એ પણ જીવ નું નહીં, જીવ પૂતગલ સહિત એક અસમાન જાતીય દ્રવ્ય પર્યાય નું સ્વરૂપ છે. ખાલી જીવ નું સ્વરૂપ જોતા અનંત ગુણો છે, ભલે પર્યાયોની અત્યારના અલ્પજ્ઞ અથવા વિપરીત અવસ્થા છે, પણ અનાદિ અનંત પ્રવાહ જોતા, પર્યાય નો અનાદિ અનંત પ્રવાહ જોતા, જેટલું ભૂતકાળ ગયું એનાથી અનંત તો ભવિષ્યકાળ છે. ઓલવેઝ એ નિયમ ધ્યાનમાં રાખો, જેટલું ભૂતકાળ છે એનાથી અનંત વધારે ભવિષ્ય છે. તો જેટલું ભૂતકાળમાં અલ્પ પર્યાય મારી ગઈ જવા દો, એનાથી અનંત ગણી મારી શુદ્ધ પર્યાય છે કે નહીં? તો હવે મારું સ્વરૂપ કેવું છે? અનંત ગુણવાળું ને અનંત શુદ્ધ પર્યાયથી ભરેલું મારું સ્વરૂપ છે. ખ્યાલમાં આવે છે? એવી જ રીતે દરેક દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? કે એના અનંત ગુણ અને એની અનંત પર્યાયોનો સમૂહ, એવું એ દ્રવ્યનું સ્વરૂપ છે. તો જો આની ચર્ચા આપણી થઈ ગઈ છે, હવે આપણે વિશેષાર્થ જે લખ્યું છે ત્યાંથી આપણે આગળ વાંચવાનું છે. મળ્યું બધાને 25 પેજ પર વિશેષાર્થ. પોઈન્ટ નંબર 1, અહીં મુખ્યતાથી દ્રવ્યના લક્ષણનો વિચાર કરવામાં આવ્યો છે. તેની વાત ચાલે છે કે દ્રવ્યના લક્ષણનો વિચાર કરવામાં આવે છે. એમ કરતા ગ્રંથકારે વિવિધ આચાર્યોનો અભિપ્રાય અનુસાર 3 લક્ષણો કયા છે. પ્રથમ લક્ષણમાં દ્રવ્યને ગુણ પર્યાય વાળું બતાવ્યું છે, કે દ્રવ્ય કેવું છે? ગુણ પર્યાય વાળું. હવે ગુણ વાળું કહો, પર્યાય વાળું કહો, કે ગુણ પર્યાય વાળું કહો, દ્રવ્ય તો એવું જ છે, પણ એને કઈ વસ્તુને મુખ્યતા રાખીને કહેવામાં આવે છે એનું વર્ણન અલગ અલગ છે. બરોબર? તો પ્રથમ લક્ષણ દ્રવ્યને ગુણ પર્યાય વાળું બતાવ્યું છે. વાત એ છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણોના અને ક્રમથી થવા વાળા તેના પર્યાયનો પિંડ માત્ર છે. આ પિંડ એટલે શું? પિંડ એટલે સમૂહ, પિંડ એટલે આખું ગ્રુપ. તો અનંત ગુણો અને એની પર્યાયો, એનું પિંડ એટલે એનો સમૂહ. ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં ઘણી વાર કહે છે ને કે જ્ઞાન નો પિંડ છે. જીવ કેવું છે? જ્ઞાન નો પિંડ છે. એટલે એનો શું મતલબ? કે જ્ઞાન થી ભરેલો છે, અનાદિ અનંત જ્ઞાન ની જે પર્યાયો છે એનો સમૂહ રૂપ દ્રવ્ય છે. ખ્યાલ આવે છે? તો જેવી રીતના સમય સારા જે મોટા શાસ્ત્ર છે એમાં પણ જીવને કેવો કીધો છે? જ્ઞાન ઈ આત્મા. જીવ કેવું છે? જ્ઞાન ઈ આત્મા. તો જ્ઞાન ઈ આત્મા કહેતા તો દ્રવ્ય કેવડું મોટું હતું? દ્રવ્ય તો આટલું મોટું હતું, એમાં જ્ઞાન ગુણ તો એક જ ગુણ છે. તો જ્ઞાન ને આત્મા કહેતા બાકી બધા શું દ્રવ્ય નથી? આ બાકી બધું જીવ દ્રવ્ય નથી છે, પણ જીવનો મુખ્ય ગુણ જ્ઞાન હોવાને કારણે, અથવા તો જીવ જ્ઞાન ગુણથી ઈઝીલી પકડાઈ શકવાને કારણે, જીવનું લક્ષણ જ્ઞાન ગુણ હોવાને કારણે, આ જ્ઞાનની મુખ્યતા કરીને આખા દ્રવ્યને ખાલી જ્ઞાન ગુણથી વર્ણન કરવામાં આવે છે. પણ જ્યાં જ્ઞાન ઈ આત્મા કીધું ત્યાં જ્ઞાનમાં જીવના અનંત ગુણોનો અનુભવ થઈ જ રહ્યો છે. સમયસારમાં જ આવે છે ને કે આબાલ ગોપાલ સર્વ જીવોને જ્ઞાનનો એટલે કે આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. હમણાં વર્તમાનમાં આપણે તો મિથ્યા દ્રષ્ટિ છીએ ને, મિથ્યા દ્રષ્ટિ છે તો શું થયું? અનંત ગુણ જે મારામાં ભરેલા છે એ મારી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાય જ છે, અનુભવમાં આવી જ રહ્યા છે. તો પછી આત્માનો અનુભવ કરવો છે એનો શું મતલબ? અગર અનુભવ થઈ જ રહ્યો છે તો કરવો શું છે? હા, જે વસ્તુનો અનુભવ એને જાણ્યા વગર થાય છે તેનો કઈ ફળ મળતું નથી. આ હું છું અને આવો મારો અનુભવ શુદ્ધ છે એ જ્યાં સુધી ખબર નથી પડતી ત્યાં સુધી એનો આનંદ પણ નથી આવતો. તો જ્યાં હું આ જીવ આત્મા છું અને જો મારું શુદ્ધ સ્વરૂપ આવું છે તો એવો અનુભવ આવો થાય એવું જાણીને આત્માનો અનુભવ કરવો છે. ખ્યાલમાં આવે છે? ચલો આગળ. નાના જ્ઞાન ને મુખ્ય રાખીને જીવ ના પોઈન્ટ ઓફ વ્યુ થી કહેવા માંગે છે. વાત તો જીવ ની કરવી છે. હા બરાબર છે, કરેક્ટ. આખા સમયસારજી શાસ્ત્ર માં જીવ નું લક્ષણ તેને બતાવ્યું તો જ્ઞાન ને બતાવ્યું. હવે પછી આગળ જઈને વાત શું કરે છે કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, કે જાણ્યું એ જ તમારા દોષો નું નિવૃત્તિ છે. પણ ત્યાં ખાલી કહેવું ખાલી જ્ઞાન ને નથી, કહેવું તો આખા જીવ ને છે, પણ પછી વાત ખાલી જ્ઞાન ની જ કરે છે. કેમ કે પેલા શું કહી દીધું કે જ્ઞાન એ આત્મા, ખ્યાલ આવે છે? એટલે કહેવાની પદ્ધતિ છે કે જ્યાં જ્યાં એ જ્ઞાન હવે કહેવામાં આવશે ત્યાં ત્યાં તમે જીવ સમજી લેજો. એવી રીતના પછી જીવ નું જ વર્ણન કરવામાં આવે છે, પણ મુખ્યતા જ્ઞાન ની રાખવામાં આવે છે. એમ નહી, જ્ઞાન ગુણ થી આત્માને પકડી શકાય છે. હવે જેવી રીતના આપણે વાત કરીએ કે ભાઈ વીર્ય ગુણ ને પકડો, એમ જીવ નો વીર્ય ગુણ આમ પકડવામાં આવતો નથી, અનુભવમાં આવતો નથી. જીવ નો જ્ઞાન ગુણ અને જીવ ના રાગ દ્વેષ એટલે કે ચારિત્ર ગુણ, આ બે બહુ ઇઝીલી પકડાય છે. કે હવે હું આત્મા છું એવો મારે નિર્ણય કરવો હોય તો ક્યાં ગોતવા જવો મારે જીવને? એમ નહી, તમારી જ જ્ઞાન ની પર્યાય માં જો આ જ્ઞાન જણાય છે કે નહીં. આ સમયસર કેવું શાસ્ત્ર છે? પ્રેક્ટિકલ અનુભવ કરાવવા વાળું શાસ્ત્ર છે. એટલે આચાર્ય દેવ શું કે છે કે જો તમને આ જણાય છે, આ હવા આવે છે, આ કાગડા નો અવાજ આવે છે, આ અવાજ બીજા સંભળાય છે, તો આ થાય છે કે નહીં? આ કોને જાણ્યું? તો જ્ઞાને જાણ્યું. તો એ જ્ઞાન કોણ છે? એ જ આત્મા છે. એમ કરીને જ્ઞાન ને પકડીને આત્મા સુધી લઈ જાય છે. માટે જ્ઞાન ને પહેલા મુખ્ય રાખીને વાત કરે છે. વાત તો આત્માની જ કરવી છે, પણ એ જ્ઞાન થી આત્મા પકડી શકાય છે, માટે જ્ઞાન ની વાત કરે છે. બરાબર, ચાલો. એમ નહી, આપણે કઈ રીતે વાત કરી કે ભાઈ ભવિષ્યમાં જયારે હું સિદ્ધ ભગવાન થઈશ, તો હું સિદ્ધ થઈશ પછી મારી પર્યાયો શુદ્ધ થશે. અત્યારના વર્તમાનમાં તો પર્યાયો અશુદ્ધ જ છે ને. ઉત્પાદ અશુદ્ધ થયો અને પછી એના ટાઈમમાં એ શુદ્ધ થઈ ગઈ, એમ નથી. જો પર્યાય તો હંમેશા એક સમયની છે, બરાબર? પર્યાય 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 એમ ચાલુ છે. પર્યાય તો એક સમયની છે. જ્યાં મિથ્યાત્વની પર્યાય છે તો અશુદ્ધ જ છે, અને જ્યાં સમ્યક દર્શનની પર્યાય થઈ તો એ શુદ્ધ જ છે. કોઈ પર્યાય અશુદ્ધ ઉત્પન્ન થઈ મિથ્યાત્વ રૂપે પછી કન્વર્ટ થઈને શુદ્ધ થઈ ગઈ, એમ નથી. છેલ્લી મિથ્યાત્વ પર્યાય ઉત્પન્ન થઈ તો આ બધી અશુદ્ધ હતી. હવે જ્યાં જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો આ પર્યાય જ શુદ્ધ ઉત્પન્ન થયું. ખ્યાલ આવે છે? ના ના ના, એમ નથી. જો જીવની પર્યાય અશુદ્ધ શું કામ છે? અરે જીવની પર્યાય કહેતા જીવમાં તો અનંત ગુણ છે ને, તો કોની પર્યાય અશુદ્ધ છે? ખ્યાલ આવે છે? એટલે આ વિષય થોડો અલગ છે, થોડું ડિટેલમાં છે. જો જીવને પરિણામન કેવી રીતના છે કે કોઈ પણ વસ્તુને આપણે જાણીએ, જેવી રીતના આ પેન કોની છે? મારી છે, બરાબર? તો સૌથી પહેલા તો જીવના શ્રદ્ધા ગુણમાં એવું રહેલું છે કે આ પેન મારી છે. હવે જ્યાં હું દૂરથી આવતો હતો ત્યાં મેં દૂરથી પેન જોઈ, તો સૌથી પહેલા શું થયું? જ્ઞાનનું કાર્ય થયું. તો જ્ઞાનમાં દર્શન થયું, સૌથી દર્શન એટલે સામાન્ય એક અવલોકન થયું. એના પછી મતિ જ્ઞાન થયું કે હા આ કંઈક છે, અરે આ તો પેન છે. તો અવગ્રહીય અવાય ધારણા. પછી એનાથી શુદ્ધ જ્ઞાન થયું કે આ પેન તો કંઈક એવી લાગે છે જેવી મારી પેન હતી. તો ત્યાં પછી શુદ્ધ જ્ઞાનમાં જીવે કમ્પેર કર્યું કે અરે મેં એવું માન્યું છે કે આ મારી પેન છે અને આ તો એવી જ દેખાય છે, તો આ મારી છે, બરાબર? તો જ્યાં જ્ઞાન નું કાર્ય થયું ત્યાં તો કઈ અશુદ્ધતા નથી, કેમ કે તો જાણવું છે. પણ જ્યાં એને માન્યતા સાથે કમ્પેર કર્યું તો એને રાગ ઉત્પન્ન થયો કે અરે આ તો મારી છે. તો આમાં અશુદ્ધતા ક્યાં આવી? કે એનું મૂળભૂત કારણ તો એની માન્યતા હતી. જે પર પદાર્થ ને પોતાપણે માની રાખ્યું છે એ એનું મૂળ દોષ છે. હમણાં જ આપણે ચર્ચા થઈ ને બધી, ત્યાં ચારિત્રમાં એવો દોષ ઉત્પન્ન થયો કે આ મારી છે એવો રાગ ઉત્પન્ન થયો. ખ્યાલ આવે છે? તો જીવના અનંત ગુણો છે એમાંથી અમુક ગુણ ની અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ, પણ એ અશુદ્ધ થતા આરોપ આપવામાં આવ્યો કે જીવની પર્યાય અશુદ્ધ થઈ. ખ્યાલમાં આવે છે? તો એ જીવની પર્યાય એ કઈ જ્ઞાન ને કારણે અશુદ્ધ નથી થઈ, એ માન્યતા જે શ્રદ્ધા જે એની મિથ્યા છે, મૂળ કારણ તો એ છે. જો આગળ વધીએ સર, તો આપણે પેજ 25 પર ફર્સ્ટ પોઈન્ટ વાંચતા હતા. વાત શું છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણના અને ક્રમથી થવા વાળા પર્યાયોનો પિંડ માત્ર છે. એનો અર્થ એ છે કે જેમનાથી ધારામાં એકરૂપતા બની રહે તે ગુણ છે, અને જેથી તેમાં ભેદ પ્રતીત થાય તે પર્યાય છે. કે આપણને નાનપણથી અત્યાર સુધી ને પછી ભવિષ્યમાં હોલ્ડ થતું ત્યાર સુધી એક આપણું જાણવાનું કાર્ય ચાલુ છે કે નહીં, એક જ્ઞાન 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 ચાલુ છે કે નહીં, ચાલુ છે ને? તો એવું લાગે છે ને કે ધારામાં સમાનતા છે, એટલે કે જાણવું 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 ચાલુ છે. શું જાણે છે એ પ્રશ્ન અલગ છે, પણ એક જાણવાની ક્રિયા તો ચાલુ છે કે નહીં. તો જ્યાં એક ધારામાં સમાનતા ભાષિત થાય એક ગુણ છે, અથવા તો એક ગુણોનું કાર્ય છે. અને હવે શું જાણે છે? તો આજે તો મંદિરમાં છે તો મંદિરને જાણીએ છીએ, ઇન્ડિયામાં છે તો ઇન્ડિયાને જાણીએ છીએ, અમેરિકા જઈએ છીએ તો અમેરિકાને જાણીએ છીએ. તો જ્યાં જે વસ્તુ જાણવાનું પલટાય છે ને, તો જ્યાં એ બદલાય છે એ પર્યાયનું કાર્ય છે. અહીંયા એવી રીતના કહે છે, જ્યાં ધારા રૂપે રહે છે તો એ ગુણોનું છે, અને પલટવા રૂપે થાય છે તો પર્યાયનું કાર્ય છે. પણ હવે એમ વિચાર કરીએ કે નાનપણમાં એ હું હતો કે નહીં હતો, ઇન્ડિયામાં અને અમેરિકામાં બે જગ્યાએ હું જ હતો કે નહીં, તો આ જાણવાનું કાર્ય મેં જ કર્યું કે કોઈ બીજાએ કર્યું? મેં જ કર્યું ને, નાનપણથી લઈને બુઢાપા સુધી એક કન્ટિન્યુટીમાં પણ હું છું અને ચેન્જીસમાં પણ હું જ છું ને. તો એક ગુણો રૂપે પણ હું જ છું અને પર્યાય રૂપે પણ, એટલે હું દ્રવ્ય કેવો છું એ ગુણ અને પર્યાયોનો સમૂહ. ખ્યાલ આવે છે? જીવમાં જ્ઞાનની ધારાનો વિચ્છેદ કદી થતો નથી, તેથી જ્ઞાન તે ગુણ છે. પણ કોઈક વાર મતિ જ્ઞાન રૂપે, કોઈક વાર અન્ય રૂપે, માટે મતિ જ્ઞાન આદિ તેની પર્યાયો છે. બરાબર, એ જ આપણે વાત કરી. દ્રવ્ય સદાય ગુણ પર્યાયો રૂપે રહે છે, તેથી ગુણ પર્યાય વાળું કહેવાય છે. આ પ્રકારે જો દ્રવ્ય ગુણ પર્યાય વાળું યા ગુણ અને પર્યાયના સમુદાય માત્ર પ્રાપ્ત થાય છે, તો પણ કેટલાક આચાર્ય ગુણ સમુદાયને દ્રવ્ય કહે છે. આ બીજી અપેક્ષા, પહેલા કીધું ત્રણ અપેક્ષા એ કહેશે. પહેલી અપેક્ષા શું કીધી? કે ગુણ અને પર્યાયનો સમુદાય. હવે બીજી કહે છે કે ગુણોનો સમુદાય. આ લક્ષણમાં વિવિધ અવસ્થાઓની અવિવક્ષા કરીને, ત્યાં જે ચેન્જીસ થાય છે ને એને ઇગ્નોર કરીને, એને સેકન્ડરી કરીને, ગૌણ કરીને આ કથન કરવામાં આવ્યું છે. તેથી તેને પૂર્વોક્ત લક્ષણથી વિરોધી નહીં, પણ એનું પૂરક જ માનવું જોઈએ. એટલે પહેલા શું કીધું? કે દ્રવ્ય ગુણ અને પર્યાયનો સમૂહ છે, અને હવે કે જે દ્રવ્ય ગુણોનો સમૂહ છે, બટ દે આર વન એન્ડ ધ સેમ થિંગ. બીકોઝ ઇન સેકન્ડ એંગલ આપણે જે ઓલા ખાલી ચેન્જીસ છે એને ઇગ્નોર કરીને વાત કરીએ છીએ. ક્લિયર? આગળ. તથાપિ ગુણ પર્યાય વાળું અને ગુણ વાળું દ્રવ્ય એમ કથન કરવાથી ગુણ અને પર્યાય ભિન્ન પ્રતીત થાય છે અને દ્રવ્ય ભિન્ન પ્રતીત થાય છે. અહીંયા હવે શું કહે છે? કે જાણે એવું લાગે છે કે દ્રવ્યના ગુણો કંઈક અલગ વસ્તુ છે, પર્યાય કંઈક અલગ વસ્તુ છે અને દ્રવ્ય કંઈક અલગ વસ્તુ છે. એવું છે? રિયાલિટીમાં એવું નથી. કેમ કે ફરીથી આપણે જાણવાનું જ એક્ઝામ્પલ લઈએ, તો આપણે હમણાં શું જોયું કે નાનપણથી ઓલ્ડ એજ સુધી જાણવાનું કાર્ય કોણ કરે છે? કે હું જ કરું છું. તો હું કરું છું કહું કે જ્ઞાન ગુણ કરે છે કહું? એક જ વસ્તુ થઈ ને. કેમ કે જ્ઞાન ગુણ શું છે? મારી જ એક સ્પેશિયાલિટી છે ને, કઈ કોઈ બીજી વસ્તુ થોડી છે, મારી જ એક વિશેષતા છે. બરાબર, ઓકે. હવે અમેરિકામાં છે કે ઇન્ડિયામાં છે, તો પર્યાયો જાણવાની અલગ અલગ છે, બરાબર. તો અલગ અલગ પર્યાયો છે તો પણ હું મારી જ પર્યાયો છે કે કોઈ બીજા દ્રવ્ય ની પર્યાયો છે? મારી જ છે ને, મારી જ એ વર્તમાન અવસ્થાઓ છે. હવે એટ ધેટ પોઈન્ટ જયારે હું યુએસમાં હતો, દેટ વોઝ ધી પ્રેઝન્ટ અવસ્થા. નાવ ઇટ ઇઝ પાસ્ટ અવસ્થા, રાઈટ. અત્યારના હું ઇન્ડિયામાં છું, તો ધીસ ઇઝ પ્રેઝન્ટ અવસ્થા. ફ્યુચરમાં હું ક્યાંક બીજે જઈશ તો એ મારી ફ્યુચર, પણ એ ત્યારે પ્રેઝન્ટ થઈ જશે ને. તો જે જીવ જ્યાં પણ જાય છે ત્યાંની અવસ્થાઓનું જ્ઞાન કરે છે, તો એ જીવની જ અવસ્થાઓ થઈ ને, પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર, બધી જીવની જ પર્યાયો છે. તો પર્યાયો શું છે? એ પણ દ્રવ્યની જ અવસ્થાઓ છે. ગુણો શું છે? એ પણ દ્રવ્યની જ અવસ્થાઓ છે. તો ગુણ અને પર્યાયો કોઈ વિશેષ કોઈ બીજું જ દ્રવ્ય નથી, એ દ્રવ્યની જ વર્તમાન અવસ્થા અને ગુણો છે, એટલે કે દ્રવ્યના જ અંશો છે. ખ્યાલમાં આવે છે? આ દ્રવ્ય ગુણ પર્યાય આ જે છે ને, આ એક સમજાવવાની પદ્ધતિ છે. કરી રીતે તો સમજાવવાની પદ્ધતિ છે, કેમ કે દ્રવ્ય એ આખું એવું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, તેને એક વાક્યમાં કહી શકાતું નથી, કેમ કે એનામાં અનંત વિશેષતાઓ છે અને એની અનંત અવસ્થાઓ છે. એક વાક્યમાં કેવી રીતના કહી શકાય? ખ્યાલમાં આવે છે? તો અલગ અલગ રીતે આ આખી વસ્તુને સમજાવવાની પદ્ધતિ, એને કહેવાય છે દ્રવ્ય ગુણ પર્યાય. હવે જેમ આપણે સેકન્ડ અધ્યાયમાં જશું ને, પછી વાત કરશે કે ગુણ અને દ્રવ્યમાં ફરક શું છે. તો સંખ્યા અપેક્ષાએ ફરક છે, સંજ્ઞા અપેક્ષાએ ફરક, સંજ્ઞા એટલે નામ અપેક્ષાએ ફરક છે. ખ્યાલ આવે છે? એવા બધા ફરક હવે દેખાડશે, એ આપણે આગળ જોઈશું. તો શું થાય છે? એવું જાણે એવું ભિન્ન પ્રતીત થાય છે કે દ્રવ્ય ભિન્ન છે અને ગુણ પર્યાય ભિન્ન છે. તેથી આ દોષના નિવારણ માટે કેટલાક આચાર્ય દ્રવ્યનું લક્ષણ સમગુણ પર્યાય કહે છે. આ થર્ડ એંગલ છે. ફર્સ્ટ એંગલ શું હતો? કે ગુણ અને પર્યાય સહિત દ્રવ્ય છે. બીજો એંગલ શું હતો? કે ગુણોનો સમગુણ છે. આ થર્ડ એંગલ શું કહે છે? સમગુણ પર્યાય એટલે ગુણ અને પર્યાય નો સમૂહ એ દ્રવ્ય છે. ઓલામાં ફર્સ્ટ માં શું હતું? ગુણ અને પર્યાય સહિત છે, તો એવું લાગે કે એના સિવાય પણ દ્રવ્ય કઈ બચેલું છે, પણ એમ નથી. કે ગુણ અને પર્યાય નો ક્યુમ્યુલેટિવ સમૂહ, બસ એટલું જ દ્રવ્ય. આથી એ સ્પષ્ટ થાય છે કે દેશ દેશાંશ અને ગુણ ગુણાંશ તે પૃથક પૃથક નહીં હોતા, પરસ્પર એકમેક મળેલા છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે દ્રવ્યને એક હજી રીતે સમજાવવાની પદ્ધતિ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી. કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે કઈક બીજી વસ્તુ નથી, આને જ અલગ રીતે સમજાવવાની પદ્ધતિ છે. કે દ્રવ્ય તો દ્રવ્ય છે, એનું કઈ ક્ષેત્ર છે, એનો કોઈ કાળ એટલે કે અનાદિ અનંત એની પર્યાયો છે, અને ભાવ એટલે કે એના ગુણો છે, બરાબર છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જ અલગ રીતે અલગ શબ્દોમાં કહેવાની પદ્ધતિ એટલે દેશ દેશાંશ ગુણ ગુણાંશ. જો આપણે લાસ્ટ ટાઈમ જોયું તું નીચે આ 24 પાનું છે ને, આગળના પેજ એના ફૂટનોટમાં લખેલું છે કે દેશ એટલે દ્રવ્ય, દેશાંશ એટલે એનું ક્ષેત્ર, ગુણ એટલે ભાવ, અને પર્યાય એટલે ભાવાંશ. એટલે ઇટ ઇઝ જસ્ટ અ ડિફરન્ટ નેમ ફોર ધ સેમ વર્ડ. તો જો આગળ વાંચીએ છે, આમાંથી કોઈને પણ જુદું કરવું શક્ય નથી. આ પર્યાયને જુદી પાડી શકાય છે કે ગુણને જુદા પાડી શકાય છે કે કોઈને પણ જુદું પાડવું શક્ય નથી, કેમ કે એક જ વસ્તુ છે, એને અલગ અલગ રીતે સમજાવવામાં આવી છે. જેમ થડ, થડ એટલે ટ્રંક ટ્રીનું, ડાળી એની બ્રાન્ચીસ આદિ રૂપ વૃક્ષ હોય છે. ટ્રી કેવું છે? એમાં ટ્રંક છે, ડાળી છે, આદિ છે. હવે કોઈ એમ કહે કે ના ના, મારે ટ્રી તો જોઈએ છે, પણ આઈ ડોન્ટ વોન્ટ બ્રાન્ચીસ, આઈ વોન્ટ ઓનલી ટ્રંક. તો ખાલી ટ્રંક બચી જાય તો એને શું કહેવાય ગુજરાતીમાં? એને ઠૂઠું કહેવાય, એને ઝાડ ન કહેવાય. એ ખાલી ટ્રંક જ બચ્યું, હવે એમાં કઈ વૃક્ષ આખું નથી. ખ્યાલ આવે છે? ખાલી બ્રાન્ચ કરીએ તો ખાલી બ્રાન્ચ કઈ હવામાં તો રહે નહીં. ખ્યાલ આવે? તો ટ્રી કોને કહેવાય? કે આના જ સમૂહ ને ટ્રી કહેવાય છે. એવી રીતના જ અહીંયા છે. પર્યાયતિક નહીં ની અપેક્ષા એ ગુણ ગુણાંશ વગેરે જુદા કહેવાય, એટલે કોઈ એંગલ થી સમજાવવામાં આવે તો એને જુદા કહેવામાં આવે છે. બાકી ક્યુમ્યુલેટિવલી વસ્તુ એક જ છે. ચલો હવે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ છે. મોક્ષશાસ્ત્ર અધ્યાય 5 સૂત્ર 29-30, એટલે જ્યાં આપણે ઓલું વાંચ્યું હતું ને કે તું સદ્દ્રવ્ય લક્ષણમ અને ઉત્પાદ વ્યય ધ્રુવ્ય યુક્તમ સત, એટલે કે આની વાત ક્યાં, જ્યાં દ્રવ્ય ને ઉત્પાદ વ્યય ધ્રુવ્ય થી સમજાવ્યું હતું અને હવે અહિયાં ગુણ પર્યાય થી સમજાવે છે. તો આ બે તો જાણે અલગ વસ્તુ થઈ ગઈ એવું લાગે છે. એટલે હવે એમ કે છે કે બે અલગ નથી. આ જે પર્યાય છે એક સમય ની છે ને, તો ઉત્પાદ વ્યય એ પર્યાય ને સમજાવે છે અને આ દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે એ દ્રવ્ય ગુણ ને સમજાવે છે. એટલે આ બે પણ એક જ વસ્તુ છે, ખાલી સમજાવવાની અલગ પદ્ધતિ છે. જો એમાં કહેવામાં આવેલા લક્ષણ થી આ લક્ષણ એટલે કે ગુણ પર્યાય વર્ત દ્રવ્ય જુદું નથી, શબ્દ ભેદ છે, ખાલી અલગ રીતે સમજાવવાની પદ્ધતિ છે, ભાવ ભેદ નથી. પર્યાય થી ઉત્પાદ વ્યય ની અને ગુણ થી દ્રવ્ય ની પ્રતીતિ થઈ જાય છે. બરાબર છે? પર્યાય થી ઉત્પાદ વ્યય અને ગુણ થી દ્રવ્ય સમજાવવામાં આવે છે. ગુણ ને અન્વય સહવર્તી પર્યાય કે ક્રમ અક્રમવર્તી પર્યાય પણ કહે છે, તથા પર્યાય ને વ્યતિરેકી અથવા ક્રમવર્તી કહે. એટલે અલગ નામથી પણ કહેવામાં આવે છે કે પર્યાય ને ક્રમવર્તી કહેવાય છે, કેમ કે એક એક ક્રમ માં આવે છે ને, અને ગુણ ને સહવર્તી, એક સાથે બધા ગુણો અત્યારના છે ને, એટલે સહવર્તી, એ અલગ નામથી પણ કહેવામાં આવે છે. દ્રવ્ય નો સ્વભાવ કેવો છે? ગુણ પર્યાય રૂપ છે. તેથી સૂત્રમાં અનેકાંત રીતે સિદ્ધ કર્યું છે. અનેકાંત કઈ રીતે? કે ગુણો કેટલા છે? અનેક છે. દ્રવ્ય કેટલું છે? એક છે. તો દ્રવ્ય એટ અ ટાઈમ એક છે કે અનેક છે? તો બેવ છે. કેમ કે આખું દ્રવ્ય જોઈએ તો એમાં અનેક ગુણો પણ છે અને એક દ્રવ્ય પણ છે. અચ્છા, દ્રવ્ય ક્ષણિક છે કે ત્રિકાળી છે? બેવ છે. આખું દ્રવ્ય જોઈએ, આપણે જયારે દ્રવ્ય કહીએ ને, તો દ્રવ્ય કેન બી ધીસ દ્રવ્ય વિચ ઇઝ અ પાર્ટ ઓફ ધ બિગર દ્રવ્ય, ઓર ઇટ કેન બી ધ બિગર દ્રવ્ય ઇટસેલ્ફ. સમજાય છે? એ રીતના આપણે મેથેમેટિક્સમાં ઘણી વાર ઇક્વેશન શું જોઈએ? એ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, રાઈટ? ધીઝ આર કોમન ઇક્વેશન. પણ સમટાઈમ્સ, હવે મેથેમેટિક્સ પ્રમાણે ઇક્વેશન ડઝન્ટ મેચ, પણ યુ કેન પુટ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, રાઈટ? અહિયાં એવું છે કે આ દ્રવ્ય વન ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. આ દ્રવ્ય કેવું છે? પેલું ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા વાળું દ્રવ્ય આ દ્રવ્ય છે, જે ખાલી ત્રિકાળી અંશ છે. કેમ કે એમાં પર્યાય જુદી કરી દીધી, એમાં પર્યાય જુદી કરી દીધી. ખ્યાલમાં આવે છે? એટલે આ દ્રવ્ય નો ત્રિકાળી અંશ છે. ધીસ ઇઝ નોટ ધી એન્ટાયર દ્રવ્ય, ધીસ ઇઝ એન અંશ ઓફ ધી ફૂલ દ્રવ્ય. ખ્યાલ આવે છે? જયારે આ દ્રવ્ય કેવું છે? આ પ્રમાણ નું દ્રવ્ય છે. પ્રમાણ નું એટલે કે એમાં ત્રિકાળી અંશ પણ છે અને એમાં ક્ષણિક અંશ પણ છે. તો શાસ્ત્રમાં જયારે દ્રવ્ય શબ્દ આવે તો ત્યાં વન નહીં લખ્યું હોય, ત્યાં દ્રવ્ય જ લખ્યું હશે. તો આને પણ દ્રવ્ય કહેશે ને આને પણ દ્રવ્ય કહેશે. તો આપણે સમજવાનું કયા દ્રવ્યની વાત ત્યાં કરવામાં આવી છે. ખ્યાલ આવે છે? એ આપણે કોન્ટેક્સ્ટ પરથી કાઢવું પડશે. ખ્યાલમાં આવે છે? તો જ્યાં આ દ્રવ્ય કહેવામાં આવે તો એ દ્રવ્ય ત્રિકાળી પણ છે અને ક્ષણિક પણ છે. ખ્યાલમાં આવે છે? માટે દ્રવ્ય કેવું છે? કે અનેકાંત સ્વરૂપ છે. એક્ઝામ્પલ જ કહું છું ને કે આ પર્યાયો અનેક છે, પર્યાયો અનેક છે. જેવી રીતના અત્યારના મનુષ્ય પર્યાય ચાલે છે, ભવિષ્યમાં ક્યારેક નરક પર્યાય હશે, સ્વર્ગ પર્યાય હશે, કઈ પણ પર્યાયો હશે ને, તો એ પર્યાયો બદલતી રહે છે. પણ જે મારો જે જીવત્વ શક્તિ, જે મારો આત્મા જે છે, એ તો અહીંયા પણ એવો જ છે અને ત્યાં પણ આત્મા તરીકે જ રહેશે કે પૂતગલ થઈ જશે? સ્વર્ગ માં કે નરક માં હું જઈશ ભવિષ્યમાં, તો આત્મા આત્મા રહેશે કે પૂતગલ થઈ જશે? આત્મા રહેશે. તો આ દ્રવ્ય તો દ્રવ્ય તરીકે જ રહે છે, પણ જ્યાં આ દ્રવ્ય ની વાત કરવી હોય તો એને એક શબ્દ માં સમજાવી શકાતું નથી. કેમ કે આ દ્રવ્ય માં એ ત્રિકાળી જીવત્વ શક્તિ પણ છે અને મનુષ્ય નારકી પિરિયન પર્યાયો પણ છે. ખ્યાલ આવે છે કે આ દ્રવ્ય કેવું છે? અનેકાંત દ્રવ્ય છે. એટલે વસ્તુ કેવી છે? અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? પૂતગલ ને લઈ લો ને, આ પૂતગલ, આ ચોક, આ ચોક માટી છે કે આ ચોક ના ફોર્મ માં છે? જો આની વાત કરવામાં આવે તો બેવ છે, અને આની વાત કરવામાં આવે તો ખાલી માટી છે અને આ ચોક પર્યાય છે. ખ્યાલમાં આવે છે? એવી રીતના અહીંયા વસ્તુ સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુપણે અભેદ અભિન્ન છે, નામ સંખ્યા લક્ષણ અને પ્રયોજન ની અપેક્ષાએ એમાં ભેદ છે, પરંતુ પ્રદેશ થી અભેદ છે, એમ વસ્તુનું ભેદ અભેદ સ્વરૂપ છે. હવે સપોઝ આ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ અલગ વસ્તુ નામ આપ્યા ને, તો અલગ નામ જ શું કામ આપ્યા? એક જ વસ્તુ ને સમજાવી છે તો ત્રણ નામ શું કામ આપ્યા? ટુ એક્સપ્લેન ધ બિહેવિયર, કે એ વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે. કે સમજો આ ગુણ ને પર્યાય નામ આપ્યા જ ન હોય તો જીવ કેવો છે? બસ ત્રિકાળી શુદ્ધ, એકદમ કઈ પ્રોબ્લેમ જ નથી, એવું થઈ જાય. પણ અત્યારના વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે એનું શું છે કે નહીં? ખ્યાલ આવે છે? અચ્છા, સપોઝ ખાલી પર્યાયની જ વાત કરે અને આ ગુણ અને દ્રવ્ય દેખાડે છે તો શું થાય? અરે હું તો મિથ્યા દ્રષ્ટિ છું, અરે હું તો, અરે મારામાં તો, અરે મને તો બહુ ગુસ્સો આવે છે. અરે છોડ, તારામાં ત્રિકાળી શુદ્ધ અવસ્થા પણ છે કે નહીં? ખ્યાલ આવે છે? તો ત્રણ સમજાવવાનું કામ શું છે? કે દ્રવ્યમાં જે વિવિધ વિશેષતાઓ છે એને અલગ અલગ કરીને સમજાવવામાં આવે છે, માટે એનું પ્રયોજન ભિન્ન છે. ખ્યાલ આવે છે? વસ્તુ એક જ છે, જે આ વસ્તુ એક જ છે, પણ એની વિશેષતાઓને સમજાવવા માટે ત્રણ ભેદ પાડીને સમજાવવામાં આવે છે. એટલે અભિન્ન પણ છે અને ભિન્ન પણ છે, એટલે ભેદ અભેદ છે. ખ્યાલમાં આવે છે? વસ્તુ કેવી છે? અનેકાંત સ્વભાવ છે. અનેકાંત એટલે તેમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા આવા અનેક ધર્મો છે, એક અનેક, નિત્ય અનિત્ય, ભેદ અભેદ, આવા અનેક પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો વસ્તુમાં એક સાથે વિરાજમાન છે, માટે વસ્તુને અનેકાંત સ્વરૂપ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો આપણે આ દ્રવ્યનું વર્ણન આટલા વખતથી ચાલુ છે, એને આપણે અનેક વિવિધ વિવક્ષાઓથી, એટલે કે અનેક એંગલ્સથી, અનેક શબ્દોથી આપણે સમજવાની કોશિશ કરી છે. પણ વોટ ઇઝ ધ ઇન્ટેન્શન? કે વસ્તુ કેવી છે? કે વસ્તુ આખી સમૂહ રૂપે છે. જેવી રીતના ઓલું ફેબ્રિક આખું કેવું છે? કે સમૂહ રૂપે છે. એવી રીતના વસ્તુ આખી સમૂહ રૂપે છે. તો આ વસ્તુનો એંગલ આપણને ક્લિયર થયો, હવે આપણને ગુણોના એંગલમાં લઈ જાય છે. ખ્યાલ આવે છે? તો હવે આપણો અહીંયાથી સેકન્ડ અધ્યાય ચાલુ થાય છે. જો પ્રકરણ બીજો ગુણ અધિકાર, ક્વેશ્ચન નંબર 64 થી શરૂ થાય છે. એટલે હવે આમાં અલગ અલગ રીતે દ્રવ્યમાં રહેલા ગુણોની વાત કરવામાં આવશે. આપણને અમુક સામાન્ય તો ખબર જ છે, સાધારણ ગુણ એક સામાન્ય ગુણ છે, એક વિશેષ ગુણ છે, બરાબર. સામાન્ય ગુણ બી અનંત છે, વિશેષ ગુણ પણ અનંત છે. પણ સામાન્ય ગુણમાં મુખ્ય કયા કયા કરવામાં આવે છે? છ ગુણો મુખ્ય કરવામાં આવે છે. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ ને પ્રદેશત્વ. અને વિશેષ ગુણમાં પણ અમુક અમુક દ્રવ્યમાં રહેલા અમુક અમુક ગુણોને મુખ્ય કરીને સમજાવવામાં આવે છે. પણ આ બધાનું આખું ડિટેલ્ડ વર્ણન હવે આ સેકન્ડ અધિકારમાં આવશે. શરૂ કરીએ? ઓકે, શું ટાઈમ થયો છે? ઓકે, જો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આખું વિશ્વ ત્રણ પદાર્થમાં સમાઈ જાય છે, તો તે ત્રણ પદાર્થ કયા છે? દ્રવ્ય ગુણ અને પર્યાય. કે આ દ્રવ્ય ગુણ પર્યાય કહેતા આખું વિશ્વ એમાં આવી જાય છે. વ્યક્તિ ભેદ પાડીને કેવો હોય તો ત્રણ પદાર્થ કે છે, ખરેખર ત્રણ પદાર્થ નથી, ખરેખર તો આખું વિશ્વ કેમ આવી જાય છે કે ભાઈ દ્રવ્યમાં જ આખું વિશ્વ આવી જાય છે. દ્રવ્ય કહેતા આખા વિશ્વમાં છ દ્રવ્ય સિવાય બીજું છે શું? કઈ નથી ને. પણ હવે એના ભેદ પાડીને સમજાવવો હોય તો એમ કહેવાય કે હા એ દ્રવ્યના ગુણો છે, એની પર્યાય ખ્યાલમાં આવે છે. આગળ છે દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય ને જાણવાનું શું ફળ? કે આનું મેઇન ઇન્ટેન્શન શું છે? કે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન અને પર પદાર્થની કર્તૃત્વ બુદ્ધિનો અભાવ. કર્તૃત્વ બુદ્ધિ એટલે કે હું આ કાર્ય કરું છું એવી માન્યતાનો અભાવ. આ દ્રવ્ય ગુણ પર્યાય પણ સમજીને ફાયદો શું છે? કે આપણે શરૂ ક્યાંથી કરીએ તો વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે. કયા કયા છે? જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કામ. તો ત્યાંથી તો આપણે સમેટી લીધું કે ભાઈ હું કયું દ્રવ્ય છું? જીવ દ્રવ્ય છું. તો બાકીના બધા અજીવ છે, ભાઈ મારા માટે અજીવ છે, મારું કામ એમાં નથી, એને દૂર હટાવો. હવે જીવમાં આવી ગયા તો હવે જીવમાં શું છે? કે દ્રવ્ય ગુણને પર્યાય છે. દ્રવ્ય ગુણને પર્યાય છે. હવે આમાં શું ભેદ પડ્યા? કે આમાં એક ત્રિકાળી અંશ છે અને ક્ષણિક અંશ છે. ત્રિકાળી અંશને શું કીધું? એને જીવ જ કીધું. અને ક્ષણિક અંશને શું કર્યું? પર્યાય નું શું કર્યું? એમાં ફરીથી ભેદ પડ્યા. પાંચ ભેદ પાડે છે, યાદ આવે છે? એક તો અજીવ કર નાખ્યું, એક જીવ રાખ્યું, હવે બીજા પાંચ કયા છે? પર્યાયના પાંચ ભેદ પડ્યા: આશ્રવ, બંધ, સંવર, નિદ્રા ને મોક્ષ. આ બધું શું કર્યું? કે ભાઈ જીવની શુદ્ધ અવસ્થા શું છે? કે મોક્ષ અવસ્થા છે. અશુદ્ધ અવસ્થા શું છે? આશ્રવ બંધ અવસ્થા છે. તો આ બધું જાણવાનું પ્રયોજન શું? કે બાકીના પાંચ તો હટાવી નાખ્યા, એ અજીવ છે, એમાં મારું કામ નથી. હવે જીવની દ્રવ્ય ગુણ પર્યાયની અંદર એમાં પણ હવે અનેકાંત લગાવે છે કે ભાઈ ખરી રીતે તો મારું સ્વરૂપ આખું છે, પણ એમાં જે અશુદ્ધ પર્યાયો ચાલે છે એ કઈ મારું શુદ્ધ સ્વરૂપ નથી, એ મારું નેચરલ સ્વરૂપ નથી. તો મારું નેચરલ સ્વરૂપ કેવું છે? કે જેવું મોક્ષમાં છે એવું છે. એટલે મારો સ્વભાવ કેવો છે? ખરેખર મારો સ્વભાવ તો આવો જ છે, ત્રિકાળી શુદ્ધ અવસ્થા જેનાથી પ્રગટ થાય એવો સ્વભાવ મારો છે. આ બધું જાણવું એ આ જાણવાનું પ્રયોજન છે કે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરવું, કે હું જીવ, બાકી બધા અજીવ, બરાબર. અને બીજું શું કીધું? કે પર પદાર્થની કર્તૃત્વ બુદ્ધિનો અભાવ, કે પોતાની જ્ઞાતૃત્વ બુદ્ધિનો સદભાવ, કે હું જાણવાનું કાર્ય કરું છું, એટલી વસ્તુને સમજવું એ આ બધું સમજવાનું પ્રયોજન છે. ખ્યાલમાં આવે છે? ઓકે, આગળ વધે. હવે ક્વેશ્ચન આવે છે, ગુણ કોને કહે છે? કોને કહે છે ગુણ? કોને કહે છે? તો કોમન પરિભાષા છે. જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. જો જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. એ શબ્દ પરથી દ્રવ્ય અને ગુણની સંખ્યા ભેદ કહો. સંખ્યા ભેદ શું છે દ્રવ્ય અને ગુણમાં? કે દ્રવ્ય એક છે અને એમાં ગુણો કેટલા છે? અનંત છે. અનેક લખ્યું છે આમાં, અનેક એટલે અનંત. આગળ, જેવી રીતના કોથળીમાં રૂપિયા ભર્યા હોય, એક સમજો એક આપણે પ્લાસ્ટિક બેગ લીધી અને એમાં કોઈન્સ ભરી દીધા બધા, આખી બેગ ઉપર છલોછલ ભરાઈ ગઈ. દ્રવ્યમાં ગુણો એવી રીતના ભર્યા છે કે ઉપર છલોછલ આમ દ્રવ્યમાં એક જ્ઞાન ગુણ નીચે નાખી દીધો, પછી શ્રદ્ધા ગુણ નાખ્યો, વીર્ય ગુણ નાખ્યો, ચારિત્ર ગુણ નાખ્યો, છસો છસ બધા ગુણો ભરી દીધા. શું દ્રવ્યમાં ગુણો એવી રીતના ભરેલા છે? તો કેવી રીતના છે? કેવી રીતના છે? હા, કે જેવી રીતના કોઈ રૂમ હોય એ રૂમમાં લાઇટ ક્યાં છે? તો બધે સર્વત્ર ફેલાયેલી છે, અથવા તો આમાં શાસ્ત્ર માં શું એક્ઝામ્પલ આપે કે તલ હોય, તલ માં તેલ ક્યાં છે? કે ભાઈ આખા સીડ માં બધે જ ફેલાયેલું છે, કોઈ એક ભાગમાં જ્ઞાન ગુણ છે, એક ભાગમાં શ્રદ્ધા ગુણ છે, એવું નથી. સાકર માં મીઠાશ ક્યાં છે? કે બધે જ ફેલાયેલું છે, એ અહીંયા કે છે. કોતરીમાં રૂપિયા છે એમ દ્રવ્યમાં ગુણો હશે? તો ના. ત્યારે દ્રવ્યમાં ગુણો કેવી રીતના રહેલા છે? જેમ ગોળમાં ગળપણ, રંગ વગેરે એકમેકપણે, તેમ દ્રવ્યમાં ગુણો એકમેકપણે રહેલા. એકમેકપણે એટલે કે જાણે કે ઈ જ દ્રવ્ય છે, એ ગુણો જ દ્રવ્ય છે. ખરી રીતે ગુણોનો સમૂહ જ દ્રવ્ય છે. ખ્યાલમાં આવે છે? અહીંયા પણ છે ને આપણને ભેદથી સમજાવવાની ટ્રાય કરે છે કે જાણે એક એક કોઈન સાથે એક એક ગુણને કમ્પેર કરે છે, પણ ખરી રીતે એવું વસ્તુ જ નથી. વસ્તુ તો કેવી છે? વસ્તુ તો આખી એક જ છે, પણ એ વસ્તુની જ વિશેષતાઓને ગુણ નામ આપવામાં આવે છે. આગળ વાંચીએ. ગુણની વ્યાખ્યામાં ક્ષેત્રવાચક અને કાળવાચક શબ્દ બતાવો. આપણે જોઈએ છે ને પૂરા ભાગમાં, દ્રવ્યના પૂરા ભાગમાં એટલે ક્ષેત્ર બતાવે છે, અને સર્વ અવસ્થાઓમાં એટલે એના કાળ બતાવે છે. એટલે આપણે સમજો જીવ દ્રવ્ય અહીંયા જોઈએ છે, આ જીવ દ્રવ્ય આપણે જોઈએ છે. એ જીવ દ્રવ્ય કેવું છે? આ ક્ષેત્ર બતાવે છે. તો આમાં ગુણો ક્યાં છે? કે બધે જ રહેલા છે, એ બધે જ ગુણો રહેલા છે. હવે સમજો એની અનાદિકાળની પૂર્વ પર્યાયો અને એની અનાદિકાળની ભવિષ્ય પર્યાયો. તો ગુણો ક્યાં છે? અહિયાં પણ છે ને અહિયાં પણ છે. ખ્યાલમાં આવે છે? દ્રવ્યના પૂરા ભાગમાં તો છે, એની સર્વ અવસ્થાઓમાં પણ રહેલા છે. એની સર્વ અવસ્થાઓમાં પણ રહેલા છે. આ જે અલગ અલગ અવસ્થાઓ છે એને જ આપણે પર્યાય કહીએ છીએ. તો પર્યાય શું છે? પર્યાયની એક પરિભાષા શું છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. કે સમજો જીવનો જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. પણ એ જ્ઞાન ગુણ જયારે અહીંયા હતો ત્યારે શું જાણતો હતો? તો એ એક પર્યાય. અહીંયા હતો ત્યારે શું જાણતો હતો? બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય, એમ કરીને અનંત પર્યાયો. પૂરા ભાગમાં એક અસંધિ શું સમજ્યા? કે જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે તેટલામાં જ ગુણો, તેટલું જ ગુણોનું ક્ષેત્ર છે, કાંઈ ઓછું વસ્તુ નથી. સર્વ હાલતથી શું સમજ્યા? કે અનાદિ અનંત ત્રણેય કાળમાં ગુણો રહેલા છે. દ્રવ્ય પહેલું કે ગુણો પહેલા? હા, એ આપણે જોયું ને કે પૂરા ભાગમાં એ એનું ક્ષેત્ર બતાવે છે અને સર્વ અવસ્થામાં એ એનો કાળ બતાવે છે. એના પછીના બે ક્વેશ્ચન પણ જોયા. એની પછી નીચે 73 કે હવે દ્રવ્ય પહેલા ઉત્પન્ન થયું કે ગુણો પહેલા ઉત્પન્ન થયા? કે દ્રવ્ય બી અનાદિ અનંત અને ગુણો પણ અનાદિ અનંત, એટલે કોઈ ઉત્પન્ન જ નથી થયું, બંને અનાદિકાળથી છે. સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય ગુણ અને પર્યાય સરખાવો. તો દ્રવ્ય કેટલા છે? એક. એમાં ગુણો કેટલા છે? અનંત. અને પર્યાયો કેટલી છે? એ પણ અનંત. ખરી રીતે તો પર્યાયો અનંતાનંત, કેમ કે દરેક ગુણની એક એક પર્યાય અને એવા અનંત ગુણ. તો અનાદિકાળથી એક ગુણની અનાદિ અનંત પર્યાય થઈ ને, અને એવા અનંત ગુણ. તો અનાદિ અનંત ઇન્ટુ અનંત એટલે પર્યાયો અનંતાનંત. ગુણની વ્યાખ્યામાં દ્રવ્યના પૂરા ભાગમાં એ શબ્દ કાઢી નાખો તો શું પ્રોબ્લેમ આવે? સમજો આ ગુણમાં, ગુણની પરિભાષામાં આપણે શું જોયું? કે દ્રવ્યના પૂરા ભાગમાં છે અને એની સર્વ અવસ્થાઓમાં. આઈ ટેલ યુ અ સ્ટોરી. હું જયારે યુએસમાં હતો ને તો અમે લોકો અમુક સ્વાધ્યાય કરતા હતા, અમુક જણ ચાર પાંચ જણ મળીને. તેમાં એક જણ નો શું કોન્સેપ્ટ હતો કે આપણું જ્ઞાન ગુણ જે છે એ અહિયાં ઉપરના ભાગમાં આટલામાં રહેલું છે, જે આપણું એમ કહીએ ને કે બ્રેન માં રહેલું છે. હી વોઝ અ ડોક્ટર, એટલે હી વોઝ ટ્રાઇંગ ટુ કોરિલેટેડ ધેટ વે, કે જીવમાં જ્ઞાન ગુણ છે એ ખાલી આટલા ભાગમાં રહેલો છે, અને અહિયાં જે આપણને જણાય છે ને હાથમાં ને પગમાં ને, એ તો શું છે, એ તો ન્યુરોન્સ થી નર્વ સેલ્સ થી ત્યાંથી સિગ્નલ ઉપર જાય છે, એટલે જાણવાનું કાર્ય તો અહિયાં જ થાય છે. આ સમજો કે બોર્ડ બહુ ગરમ છે, અમે ટચ કરીશ તો જીવને ક્યાં જણાયું, હાથમાં જણાયું કે અહિયાં જણાયું? એમનું કેવું એમ છે કે અહિયાં જણાયું. પણ એનો પ્રોબ્લેમ શું છે કે સમજો કે જ્ઞાન ખાલી આટલામાં જ હોય, સમજો જ્ઞાન ખાલી આટલામાં જ હોય તો પ્રોબ્લેમ શું આવે કે બાકીનો આટલો જીવ અજીવ થઈ જાય, કેમ કે એમાં જ્ઞાન જ નથી તો કઈ જાણવાનું કાર્ય કરતું નથી. કાં તો અજીવ થઈ જાય, કાં તો કોઈ નવું જ દ્રવ્ય ઉત્પન્ન થયું ને, કેમ કે એ એવું દ્રવ્ય છે જે અદ્રશ્ય છે, અરૂપી છે, એનામાં સ્પર્શ ગંધ વર્ણ નથી, પણ એનામાં જ્ઞાન પણ નથી. હવે એનામાં ગતિ હેતુત્વ, સિદ્ધિ હેતુત્વ, અવગાહન હેતુત્વ કે પરિણામ હેતુત્વ એ પણ નથી, એટલે છ સિવાયનો આટલો ભાગ સાતમું દ્રવ્ય ઉત્પન્ન થાય, બરાબર છે? પણ એવો તો પોસિબલ જ નથી. એટલે એ થિયરી પોસિબલ નથી કે જ્ઞાન ખાલી આટલામાં છે, એટલે દ્રવ્યના પૂરા ભાગમાં દરેક ગુણ હોવા જરૂરી જ છે, કમ્પલસરી. જો 75 નો આન્સર વાંચે છે, ક્ષેત્ર અપેક્ષાએ ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપક છે. વ્યાખ્યામાં પૂરા ભાગમાં એ શબ્દ કાઢી નાખતા નીચેના દોષો આવે છે. કયા દોષો આવે છે? નંબર એક, ગુણ દ્રવ્યના અધૂરા ભાગમાં રહેવાથી બાકીના ભાગનું દ્રવ્ય ગુણ રહિત થઈ જાય, અને એમ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થઈ જાય એટલે કે આ જીવ નો રે, આ કોઈ બીજું જ દ્રવ્ય થઈ જાય, ખ્યાલ આવે છે? પછી સેકન્ડ પોઈન્ટ, જેમ જેટલો મોટો સાકરનો ગાંગડો છે તેના તેટલા જ ભાગમાં ગળપણ આદિ ગુણો છે. સમજો સાકર છે તો સાકર આટલી મોટી છે ક્યુબિકલ, અને ગળપણ ખાલી ઉપરના જ ભાગમાં હોય તો નીચેનાનું શું થાય? તો નીચેનું સાકર રહે જ નહીં ને, એ કંઈક બીજું થઈ જાય, ખ્યાલમાં આવે છે? એટલે એવું પોસિબલ નથી. જેટલો મોટો સાકરનો ગાંગડો છે તેના તેટલા જ ભાગમાં તેના ગળપણ આદિ ગુણો છે. જેમ જેટલા ભાગમાં દ્રવ્ય તેટલા ભાગમાં ગુણ, એવી જે ક્ષેત્ર અપેક્ષા છે તે મર્યાદા ન રહે, એટલે એવું પ્રોબ્લેમ થાય કે દ્રવ્યને ગુણ એક ન રહે. આગળ, હવે સેમ ક્વેશ્ચન પૂરા અવસ્થાની વાત કરે છે કે ગુણની વ્યાખ્યામાં કાળ અપેક્ષાએ બતાવનારા સર્વ હાલતમાં એ શબ્દ કાઢી નાખો તો શું દોષ આવે? કે સમજો કે સમજો દ્રવ્યમાં જ્ઞાન ગુણ છે એ અત્યારના તો છે પૂરો, અત્યારના તો પૂરામાં છે, પણ આપણે તો પાસ્ટ પ્રેઝન્ટ જોયું નથી ને, પાસ્ટ ને ફ્યુચર. સપોઝ 100 વર્ષ પહેલા જ્ઞાન ન હોત તો આપણને કોણે કીધું કે જ્ઞાન હતું? અથવા સમજો ભવિષ્યમાં કઈક થઈ જાય અને જીવમાં જ્ઞાન ન રહેતો, અથવા ઓલા મૂવીઝમાં આવે છે ને કે બધા હ્યુમન રેસ આખી એક્સટિંગ થઈ જાય ને, રોબોટ બધા કોન્ક્વેર કરી લે બધું, તો શું આવે પ્રોબ્લેમ? જો એવું થાય તો વિશ્વમાં અત્યારના 6 દ્રવ્ય છે ને, ભવિષ્યમાં 5 થઈ જાય, દ્રવ્યનું જ અસ્તિત્વ નાશ થઈ જાય, એક જીવ દ્રવ્ય જ આખો નાશ થઈ જાય, ખ્યાલ આવે છે? પણ એવું તો પોસિબલ જ નથી, કેમ કે વિશ્વમાં અનાદિકાળથી અનંતકાળ સુધી 6 દ્રવ્ય જ છે. અથવા સમજો કે એવું કંઈ થાય કે જીવમાં પાસ્ટમાં જ્ઞાન ગુણ નહોતો અને હવે ક્યાં આવી ગયો, તો બધા પ્રશ્ન ઉભા થાય કે ક્યાંથી આવ્યો, કોણે ઉત્પન્ન કર્યો, અને પાસ્ટમાં એવો કોઈ દ્રવ્ય થઈ જાય કે જે જીવ જેવો છે પણ જ્ઞાન વગરનો છે. ખ્યાલમાં આવે છે? હવે ઘણા બધા ક્વેશ્ચન ઉભા થઈ છે. એટલે એવું ટાઈમ વાઇઝ પણ શક્ય નથી કે પૂરી અવસ્થાઓમાં જ્ઞાન ગુણ ન હોય. ખ્યાલમાં આવે છે? જો એ જ વાંચીએ છે, કાળ અપેક્ષાએ દ્રવ્યમાં અનાદિ અનંત સર્વ હાલતમાં રહે તે ગુણ, એવી વ્યાખ્યા જો ન કરીએ તો નીચેના પ્રોબ્લેમ આવે છે. નંબર વન, ગુણ દ્રવ્યના અમુક જ કાળમાં રહે તેથી બાકીના કાળમાં દ્રવ્ય ગુણ રહિત થઈ જાય, પણ એવું તો પોસિબલ નથી. અને નંબર ટુ, જો કોઈ કાળે ગુણની હયાતી ન માનવામાં આવે તો દ્રવ્યની સર્વ અવસ્થા વ્યાપક રૂપ રહેવા રૂપ ગુણની મર્યાદા ન રહે. એટલે કે કોઈ ટાઈમમાં જો ગુણ એમાં જ નથી એમ માનીએ તો દ્રવ્યના સર્વ અવસ્થાઓમાં ગુણ રહે છે એ ડેફિનેશનમાં પ્રોબ્લેમ આવી જાય, એવું પણ પોસિબલ નથી. આટલું આપણે સામાન્ય ગુણોની ચર્ચા આપણે જોઈ કે ગુણ ક્યાં રહે છે. તો દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે, સર્વ અવસ્થાઓમાં. હવે એના ભેદ પ્રભેદની વાત શરૂ કરે છે કે ગુણના કેટલા પ્રકાર છે. તો બે પ્રકાર છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કોને કહે છે? જે સર્વ દ્રવ્યમાં રહે એવા ગુણોને સામાન્ય ગુણ કહે છે. આ બધું તો આપણે ઈઝી છે ને, જોઈ લીધું એટલે ફટાફટ ભાગી આગળ. વિશેષ ગુણ કોને કહે છે? હા, વેરી ગુડ. પણ એમાં એક અમુક સ્પેશિયાલિટી છે. વજન ક્યાં છે? કે જે બધા દ્રવ્યમાં ન હોય એવા ગુણને વિશેષ ગુણ કહે છે. પણ એવા ગુણ પોતપોતામાં તો હોય, પણ સમજો એક જ દ્રવ્યમાં હોય એવું કમ્પલસરી છે? ના, એવું કમ્પલસરી નથી. એકથી વધારેમાં હોઈ શકે પણ બધા દ્રવ્યમાં ન હોય, તો એવા ગુણને વિશેષ ગુણ કહે છે. જે બધા દ્રવ્યમાં ન હોય પણ પોતપોતાના દ્રવ્યમાં ખાસપણે હોય એને વિશેષ ગુણ કહે છે. સામાન્ય ગુણનું ક્ષેત્ર મોટું કે વિશેષ ગુણનું ક્ષેત્ર મોટું? કેવી રીતે? દેવનું સેવ, કેમકે બધા ગુણ આખા દ્રવ્યમાં પ્રસરેલા છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ ગુણોનું ક્ષેત્ર સરખું જ હોય. કેમકે ગુણનું લક્ષણ શું બતાવ્યું? કે દ્રવ્યના પૂરા ભાગમાં એ રહે છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણમાં પ્રથમ કોણ અને પછી કોણ? એટલે ટાઈમ વાઇઝ પહેલા કોણ હતું અને પછી કોણ? સર્વ હાલતમાં રહે છે. બંને અનાદિના છે, પહેલા પછી કોઈ નથી. એક દ્રવ્યમાંના દરેક ગુણને જુદા શા આધારે જાણશો? કે એક દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે, તેને હાઉ વિલ યુ ડિફરન્શિયેટ? કે દરેક ગુણનું લક્ષણ જુદું જુદું છે, માટે લક્ષણના આધારે એને જુદા જાણી શકાય છે. દરેક ગુણના લક્ષણ જુદા જુદા છે. કઈ અપેક્ષાએ દ્રવ્યથી ગુણો જુદા પડે છે? દ્રવ્ય અને ગુણ બે જુદા જુદા કેવી રીતના પડે છે? કે દ્રવ્ય એક આખું સબસ્ટન્સ છે, આખી એન્ટિટી છે, અને ગુણો શું છે? કે એની વિશેષતાઓ છે. તો દ્રવ્ય એક છે, ગુણો કેટલા છે? વિશેષતાઓ અનેક છે. જો પ્રદેશ અપેક્ષાએ જુદા ન પડે, પ્રદેશ અપેક્ષા એટલે કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણો છે, તો એવું કોઈ એરિયા નથી કે જ્યાં દ્રવ્ય છે પણ ગુણો નથી, અથવા વાઇસ વર્સા. એવું કોઈ એરિયા નથી એટલે પ્રદેશ અપેક્ષાએ ભેદ નથી, પણ સંખ્યા, સંજ્ઞા, પ્રયોજન આદિ અપેક્ષાએ એમાં ભેદ પડે છે. કઈ અપેક્ષાએ ગુણોને જુદા ન પડે? તો પ્રદેશ અપેક્ષાએ જુદા ન પડે, કેમકે દ્રવ્ય અને ગુણનું ક્ષેત્ર એક જ છે. હવે ક્વેશ્ચન છે કે દ્રવ્ય અને ગુણના પ્રદેશ જો જુદા જુદા માનવામાં આવે તો શું પ્રોબ્લેમ આવે? દ્રવ્ય અને ગુણના પ્રદેશ, પ્રદેશ એટલે કે ભાઈ અડધામાં ગુણ છે ને અડધામાં નથી, જો એમ માનીએ તો શું પ્રોબ્લેમ આવે? જે આપણે પહેલા જોઈ લીધું ઈ જ ક્વેશ્ચન છે. જો એમ માનવામાં આવે તો દ્રવ્યના આશ્રય ગુણ ન રહે, કે સમજો આ ગુણ જે છે એ દ્રવ્યના આ ભાગમાં નથી પણ સમજો અહીંયા છે, તો શું પ્રોબ્લેમ આવે? આ ગુણો કોઈ દ્રવ્ય ની બહાર નીકળી ગયા એવું કઈ પોસિબલ છે? એવું તો પોસિબલ જ નથી. કેમ કે તો પછી આ કયા ગુણ કયા દ્રવ્ય ની વિશેષતા છે ખ્યાલ આવે છે? એટલે ગુણો દ્રવ્યના તો પૂરા ભાગમાં રહે જ છે, પણ દ્રવ્યની બહાર રહેતા નથી. જો એમ માનવામાં આવે તો દ્રવ્યના આશ્રય ગુણો ન રહે અને જેટલા ગુણ છે તેટલા અલગ અલગ દ્રવ્યો થઈ જાય, તથા દ્રવ્યો અને ગુણ એવી મર્યાદા પણ ન રહે. એક અગુરુ લઘુત્વ ગુણ આપણે શીખ્યા હતા, યાદ છે? નહી, હવે આવશે. હા, હવે આવશે. છ સામાન્ય ગુણ, તો એની પરિભાષા શું છે કોઈને ખ્યાલ છે? હા, શરૂ કહાં સે હોતા હૈ? જે શક્તિ ના કારણે દ્રવ્ય કી દ્રવ્યતા કાયમ રહે. જે શક્તિ ના કારણે દ્રવ્ય ની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે એક દ્રવ્ય માં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, અને દ્રવ્ય માં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા પડી ન જાય. અહીંયા ઈ જ કે છે કે સપોઝ દ્રવ્ય માંથી ગુણો બહાર આવી જાય તો જેટલા ગુણો એટલા અલગ અલગ દ્રવ્ય થઈ જાય, તો એવું તો પોસિબલ નથી. એવું પોસિબલ આગળ 85 ગુણની વ્યાખ્યામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવી રીતના આવ્યા એ બતાવો. તો આપણે શું જોયું કે જે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે અને સર્વ અવસ્થાઓમાં રહે. તો દ્રવ્ય ના પૂરા ભાગમાં એટલે દ્રવ્ય કહેતા દ્રવ્ય આવી ગયું, પૂરા ભાગમાં કહેતા ક્ષેત્ર આવી ગયું, સર્વ અવસ્થા કહેતા કાળ આવે, એને ગુણ કહે છે. એ ગુણ કહેતા ભાવ આવે. ખ્યાલ આવે છે? આગળ 86 દ્રવ્ય અને એના ગુણ માં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સરખાવો, કમ્પેર કરો. તો જ્ઞાન ગુણ કયા દ્રવ્યમાં છે? જીવ દ્રવ્યમાં. તો જીવ દ્રવ્ય અને જ્ઞાન ગુણ ને કમ્પેર કરીએ તો દ્રવ્ય કેવું છે? સેમ છે, કેમ કે સેમ જ દ્રવ્ય નો ગુણ છે ને, તો દ્રવ્ય સેમ છે. ક્ષેત્ર કેવું છે જ્ઞાન ગુણ અને જીવ દ્રવ્ય નું? સેમ છે. કાળ કેવો છે? અનાદિ અનંત. દેવ જીવ દ્રવ્ય અને જ્ઞાન ગુણ દેવ નું સેમ છે. હવે સ્વભાવ કેવો છે? સ્વભાવ ભિન્ન છે, ભિન્ન છે. કેમ? કેમ કે જ્ઞાન ગુણ નું કાર્ય શું છે? ખાલી જાણવાનું કાર્ય છે. અને જીવ નું કાર્ય શું છે? જાણવું, દેખવું, સુખ દુઃખ નો અનુભવ કરવો, લીનતા કરવી, બધું જ એક સાથે છે. ખ્યાલમાં આવે છે? જો કે દ્રવ્ય અને ગુણ ના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ તો સરખા છે, પણ એના ભાવમાં ફેર છે, એના સ્વભાવમાં બેમાં ફેર છે. ઓકે, દ્રવ્ય અને ગુણ માં સંજ્ઞા સંખ્યા લક્ષણ ની અપેક્ષા એ ભેદ બતાવો. સંજ્ઞા એટલે નામ. તો દ્રવ્ય અને ગુણો ના નામો સરખા છે કે અલગ છે? અલગ અલગ છે ને. દ્રવ્ય નું નામ છે જીવ, અને ગુણોના નામ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. સંજ્ઞા અપેક્ષાએ ફેર, સંખ્યા અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ પણ ફેર છે કે દ્રવ્ય એક છે, ગુણો અનેક છે. પછી પ્રયોજન, દ્રવ્યનું પ્રયોજન શું છે? સુખી થવું, એ તો આપણને મેળવવા માટે પ્રયોજન છે. બાકી જીવનું પ્રયોજન શું છે? જાણતા દેખતા રહેવું, એનો સ્વભાવ. પણ ગુણોના પ્રયોજન જુદા જુદા છે. કે જ્ઞાન ગુણનું પ્રયોજન છે જાણ, દર્શન ગુણનું પ્રયોજન છે દેખવું, શ્રદ્ધા ગુણનું પ્રયોજન છે માનવું, ચારિત્ર ગુણનું છે સ્થિરતા, લીન રહેવું. ખ્યાલ આવે છે? તો પ્રયોજન બધાના ભિન્ન ભિન્ન છે. જો અહીંયા ઈ જ કે છે, સંજ્ઞા બંનેમાં નામ ભેદ છે, બંનેના નામ જુદા જુદા છે. સંખ્યા તો દ્રવ્ય એક છે, ગુણો અનેક છે. લક્ષણ, ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે, એ દ્રવ્યનું લક્ષણ છે. અને ગુણોનું લક્ષણ શું છે? કે એના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થાઓમાં રહે છે, માટે લક્ષણો પણ બેવના જુદા જુદા છે. લક્ષણ કહો કે પ્રયોજન કહો, આમ થોડુંક ફરક પડે છે, પણ ભાવ એનો સેમ, લગભગ સિમિલર લાઈન પર છે. ચલ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ છે, પછી ઓલો સામાન્ય ગુણોમાં ટોપિક વયો જાય છે, આપણે પછી જોશું. દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા શું છે, કે વોટ ઇઝ દરેક ગુણની લિમિટ કેટલી છે, દ્રવ્ય જેટલી, અને પોતપોતાના ગુણોના સ્વભાવ જેવી. બરાબર, જો દરેક ગુણ પોતપોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરંતર પોતાનું જ કાર્ય કરે છે. એટલે શું આવ્યું કે એક તો સ્વદ્રવ્ય, ઈ દ્રવ્યની અંદર સ્વક્ષેત્રમાં, ઈ ક્ષેત્રની અંદર જ કાળ અનાદિ અનંત, અને ભાવ કે દરેક ગુણનો જે ભાવ છે એ જ કાર્ય કરે છે, એકબીજાનું કાર્ય કરતા નથી. ખ્યાલમાં આવે છે? કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહીં, એ ગુણની કાર્યક્ષેત્રની મર્યાદા છે. હવેના બધા ક્વેશ્ચન સામાન્ય ગુણ પર આવે છે. આપણે ગુણના બે ભેદ છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. તો આપણે નેક્સ્ટ ટાઈમ જે હવે સામાન્ય ગુણનું આખું ચેપ્ટર ચાલશે, એ પણ મોટું ટોપિક છે એટલે ઘણો વખત કદાચ ચાલશે, એના પછી વિશેષ ગુણનું આપણે. કોઈને કઈ ક્વેશ્ચન છે? નહીં, દેખી ભાવ એક સાધારણ એક સામાન્ય શબ્દ છે, એ પર્યાય કોઈ એક સમાનાર્થ છે ભાવ કહેને મેં આતા હૈ, જનરલ મીનિંગ વો હૈ. લેકિન કોલોક્વિયલી જો હમ યુઝ કરતે હૈ કે આજ મેરે ભાવ બિગડ ગયે, આજ મુજે એસે ભાવ હો ગયે કે મેં પૂજા કરું યે કરું, યે ચારિત્ર ગુણ કે પર્યાય કા નામ હૈ. ચારિત્ર ગુણની પર્યાય જે રાગ દ્વેષ થાય છે એને ભાવ કહેવામાં આવે છે. લેકિન સામાન્ય છે ગુણ કી પર્યાય ઉસે ભી ભાવ કહેને મેં આતા હૈ. જૈસે પાંચ ભાવ હૈ, કોણ સે પાંચ ભાવ હૈ, કયા છે બોલો, હવે તો યાદ રહેવું જોઈએ. હા, ઔદયિક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક, ક્ષાયિક ઓર પારિણામિક. તો એ જ્ઞાન ગુણ કે પાંચ ભાવ હો સકતે હૈ કે નહીં? જ્ઞાન ગુણ મેં ક્ષાયિક જ્ઞાન હૈ કે નહીં? તો ક્ષાયિક જ્ઞાન ભી એક ભાવ હૈ ના, તો વો એક જનરલ અપેક્ષા સે હો ગયા. લેકિન જો કન્વેન્સ જો લૌકિક પરિભાષા હૈ વો ચારિત્ર ગુણ કી પર્યાય. ખ્યાલ મેં આતા? ચલી જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન સે સૂજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દે કહું. બોલો જીનવાણી માતનો જય.